જે સ્વપ્ને હું નિજ ધર્મ ન ડોલે, જેને સેવક ધર્મ કહેવાય. સેવાનો ધર્મ એના માટે અનેક મહાપુરુષોએ વાત કરેલી છે, અનેક ગ્રંથોએ પણ એની પર ભાર મૂક્યો છે. સેવા ધર્મો પરમ ગહનો, સેવા ધર્મ અત્યંત ગહન છે, ગૂઢ છે. કઈ સેવાને સેવા કહેવાય એની વ્યાખ્યા જો કરવાની હોય તો માણસ કઈક જુદી જ રીતે કરે, પણ સાચા સેવક તરીકે કઈ સેવાને સાચી સેવા કહેવાય, એ જે સાચો સેવક હોય, જે સ્વપ્ને હું નિજ ધર્મ ન ડોલે. અહીંયા મહારાજની આંખ અગાડી મોઢા અગાડી કરે એ સેવા, પણ જે કોઈ પણ એક ખૂણે જઈને કોઈને ખબર ના પડે એવી સેવા સંભાળતો હોય તો કઈ સેવાને મોટી ગણવાની? મહારાજના મોઢે મહારાજને દેખાય સેવા કરે એ એક ખૂણે જ્યાં જરૂરિયાત છે અને ત્યાં કોઈ જોતું નથી ત્યાં જઈને કરી આવે એ સેવા મોટી ક્યાં છે? તેવો સેવા ધર્મ એવો ગૂઢ અને ગહન છે કે આપણને એમ લાગે કે આપણે સેવા કરીએ છીએ, મહારાજ એવી કોઈ સેવા નહીં કરતો હોય. પણ મંદિરના કોઈ કેવા અંધારના ખૂણાની અંદર જઈને એની મેં તે કામ કરી આવતો હોય એ સેવક છે કે જે સ્વપ્ને પણ પોતાનો સેવા ધર્મ ચૂકે નહીં. જાગતા જાગતા તો કદાચ ભૂલ થાય, ન થવા દે, પણ સ્વપ્નની અંદર તો કેટલી ભૂલો થતી હોય છે માણસની, અનેક ભૂલો કરતો હોય છે, પણ સ્વપ્ને ભૂલ ના થવા દે એ સાચો સેવક, એ જ સાચો સેવક ધર્મ. બસ પોતે જ પોતાની રીતે સ્થિર થઈ જાય, જે કઈ ત્યાગ જે કઈ સમર્પણ કરવું પડે એ બધું જ કરવાની તૈયારી પૂરેપૂરી રાખી. અમદાવાદની પરીક્ષા આપવા જવાનું હતું તો પછી કાયમની એ પરીક્ષા એમની એમ જ રહી ગઈ. ફાઇનલની બધી તૈયારી હતી છતાંય પોતાનો સ્વાર્થ છલફલ ચારી બિહાઈ, પોતાના સમસ્ત સ્વાર્થને જતા કરવા પડે સમર્પણની ભાવના, ત્યાગ, માત્ર સેવા, બીજું કઈ જ નહીં. અને સેવા વડે પણ ઉપાસના થઈ શકે છે. ભલે ગુરુજી ભણાવતા હોય અને ના આવડતું તો કશો વાંધો નહીં, હાઉ ડફોર, પણ સેવા ધર્મની અંદર આગળ નીકળી જાય. શંકરાચાર્યના 10 શિષ્યો હતા, બધાને સાથે બેસાડીને ભણાવે અને એક હતો જરા ઓછો, એની આવડત એની ક્ષમતા ઓછી હતી, પેલા 9 જણાની મશ્કરી કરે. એ ભણવાની અંદર પાવરધા હતા અને આ એકલો ભણવાની અંદર કાચો પડે, છેલ્લો બેસાડે મશ્કરી કરે, એની પાસે બીજું કામ લઈ લે. પણ આશ્રમની સેવા એટલી બધી કરતો કે વાત ના પૂછો, સવારથી ઉઠી પોતાનો સ્વાધ્યાય ભણવાનું અને સેવા કરવાનું. એક દિવસ બધા આવીને બેસી ગયા, શંકરાચાર્યજી પોતે પણ આવીને બેસી ગયા, જોયું કે 9 જણ છે, કોણ ખૂટ્યું? એક ખૂટ્યો, તક ઉભા રહો, હમણાં એને આવવા દો, એની રાહ જોઈએ, પછી આપણે ચાલુ કરીએ. બધા એક અવાજે કહ્યું, એની શી રાહ જોવાની હતી? કે છે હાવ ઢ છે અને હસ્યા. શંકરાચાર્ય એમ કહ્યું, આ બધાએ પોતાની જાતને બહુ મોટી માની લીધી કે ના એને આવવા જ દો. ત્યાં સુધી બેસી રહ્યા, માથે છલકતી મોટી ગાગર નદીએ થી ભરીને લઈને આવતો, આમ પડતો પલળતો પરસેવો બધું હતું. આશ્રમમાં જલ્દી જલ્દી મૂકી અને આવીને બેસી ગયો. એટલે શંકરાચાર્યજીએ અધ્યાય શરૂ કર્યો, બધા ફરી પાછા નમસ્કારી કરી, પછી ઉભો કર્યો, બોલ જોઈ, આ શ્લોક બોલ. કોઈને ના આવડે ને, એની કડકડાટ બહુ સરસ રીતે સુંદર છંદોમય છંદોબદ્ધ એને બોલવા માંડ્યું. એક શ્લોક, બે શ્લોક, બાર શ્લોક, બધા એની સામું જોઈ રહ્યા. અરે ગુરુ કૃપા, એને જે સેવા કરી એ સેવાના ફળ સ્વરૂપે સદગુરુએ એને એવું જ્ઞાન આપ્યું, એવો અમર કરી દીધો કે આજે પણ એનું નામ છે. જે શ્લોક એને ગાયો અને જે છંદમાં ગાયો એ છંદનું નામ પાડી દીધું તોટક. એનું નામ હતું તોટકાચાર્ય. ગુરુ લીલામૃતમાં પેલો દીપક કેવી સેવા કરે છે, પોતાનો સંપૂર્ણ સ્વાર્થ એનો ત્યાગ ત્યાગી દઈને, કે ગુરુજીએ કહેલું હું કર્મના ફળ ભોગવીશ, તે વખતે મારી એટલી બધી પીડા હશે, હું ગુસ્સે થઈશ, હું અકળાઈશ, તને ગાળો ભાડીશ, તને મારીશ, મારા કપડા ગંદા થયા હશે, તારે ધોવા પડશે, દુર્ગંધ વાળા હશે, ગુરુજી બધું જ કરીશ. સ્વપ્ન એવું જે નિજ ધર્મ ને ડોલે. એ શિષ્ય દીપક ના શિષ્ય, એને કહ્યું ગુરુજી આપની જે કઈ હશે બધું જ આપનું સહન કરી લઈશ, આપની ગાળો, આપની માર, આપનું માર ખાવાનું એ પણ સહન કરી લઈશ, લાતો થી માર એ પણ સહન કરી લઈશ, મને સન્નિપાત ઉપડશે જયારે હું મારા કર્મ ભોગવા જઈશ તારે. એ પ્રમાણે બરાબર એની પરીક્ષા લેવાય, ખૂબ માત્ર સેવાની અંદર જ ભગવાન આયા તારી સેવાથી પ્રસન્ન થયો છું, ગુરુજી માંગી લઉં. કે પહેલેથી કેવું તું ને કે સેવા કરવાની અંદર હું બહાનું કાઢીને તું છટકી જઈશ, તો મારા આ પ્રારબ્ધને ભોગવા માટે હું આ રીતે પ્રયત્ન જ ના કરત, મારી ભૂલ થઈ ગઈ. કે ભગવાનની પાસે જઈને પગે લાગીને કે ભગવાન આવ્યા છો મને આપવા માટે, તો ગુરુ મહારાજની સેવા કરવાની અંદર મને સહેજ પણ ક્લેશ ન થાય મનની અંદર, અને હું પૂરેપૂરી સારી સેવા કરું એમની પ્રસન્નતા. ભગવાન એને જાત અને વરદાન આપું, શક્તિ આપું છું. તો જે સ્વપ્ને હું નિજ ધર્મ ને ડોલે, ભગવાન જેવો ભગવાન આપવા આવ્યો અને ગુરુ મહારાજે એને અપમાનિત કરી અર્ધુત કરીને, મૂર્ખ હું પ્રારબ્ધ ભોગવવા નીકળ્યો છું ને તારી સેવા કરવી પડે એટલે તું આ માંગવા જાઉં છું, મને પહેલેથી કેવું તું. આમ દીપકને એટલી બધી કડક એની પરીક્ષા કરી પણ એમાં ઉત્તીર્ણ થયો. સેવક જો કરે સેવકાઈ, જે સ્વપ્ને હું નિજ ધર્મ ન ડોલે, અસ બિચારી સુચિ સેવક, પવિત્ર સેવક તે આ. પછી પોતાનું પ્રારબ્ધ ભોગવી લીધા પછી ગંગા કિનારે થી પાછા જઈ પોતાના આશ્રમ ની અંદર બધાને એકત્રિત કરીને કહ્યું, જુઓ આ દીપક માત્ર દીપક નથી, કુલ દીપક છે, અને આજથી મારું સ્વરૂપ, મારી શક્તિ, મારું જ્ઞાન, મારી સિદ્ધિ બધી જ એને આપું છું. સ્વાર્થ વગરની આ સેવા, સ્વપ્ને પણ સહેજ પણ ચૂક ન થાય. તો આની અંદર અયોધ્યાની અંદર પણ ભરતજીની આગળ એવા સેવકો આવીને ઉભા રહ્યા, આજ્ઞા કરો, આપ જે આજ્ઞા કરશો. પેલા પંચ પ્યારે જેવું પાંચે ઉભા થઈ ગયા, હું કતલ કરવાનો છું, દરેકને પાછળ લઈ જઈ અને પછી બહાર નીકળે ને એટલે લોહી ની તરતી તલવાર લઈને આવે, એટલે બેઠેલા બધા જ ઓ અને મારી નાખ્યું અને કાપી નાખ્યું. પાંચ જણને એ રીતે બોલાવી અને પાંચ વખત પાછળ લઈ જઈ લોહી વાળી તલવાર ની તરતી લઈને આગળ આવે, બધાને એમ કે મારી નાખ્યા. પણ પાંચે એને આગળ લાવી અને કહ્યું, એ અમારે કે આ શીખ સમાજના પંચ પ્યારે, આ પાંચ પ્યારા છે, ગુરુ ગુરુ કે પ્યારે હો ગે, ભગવાન કે પ્યારે હો ગે એટલે ઉપર પહોંચી ગયા, ગુરુ ના પ્યારા થઈ ગયા પંચ પ્યારા. તો એ સેવક કે પોતાના પ્રાણને પણ આપી દેવાની પૂરેપૂરી તૈયારી. જે શ્રમ પડવાનો હોય, જે ક્લેશ ભલે થાય, પણ મારો સેવક ધર્મ નહીં છોડું. સ્વપ્ન એવું, નિજ ધર્મ ને ડોલે અસ વિચારી સુચિ સેવક. તો આવા જે સેવકો ભરતજીને પણ એમ ભરતજી નો આમ દાખલો લે કે ભરતજી આટલું કર્યું. આવા ભરતજીએ અયોધ્યાના ની રક્ષા માટે, અયોધ્યાની સંપત્તિની સુરક્ષા માટે એવા સેવકો બોલાવી લીધા અને આવીને ઉભા પણ રહ્યા, આજ્ઞા કરો. સી સેવા છે, કોઈ પણ પ્રકારની અંદર કિચકિચાટ નહીં કે બધા જશે અમે રહી જઈશું.